એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ સરસ કૃતિ વિશે વાત કરવાના છીએ. અમેરિકન લેખિકા મેરિલિન રોબિન્સનની પુલિત્ઝર પુરસ્કાર વિજેતા નવલકથા ગિલિયટ.
હા, ગિલિયટ. રોબિન્સન ખરેખર સમકાલીન અમેરિકી સાહિત્યના એક મોટા ગજાના લેખિકા છે. એમનું ગદ્ય એમાં એક ઊંડાણ છે, વિચાર છે અને કવિતા જેવી સુંદરતા છે.
બરાબર. અને એમની કૃતિઓ ઘણીવાર શ્રદ્ધા, કુટુંબ, અમેરિકન ઇતિહાસ આ બધા જટિલ વિષયોને સ્પર્શે છે.
બિલકુલ. અને ગિલિયટ તો જુઓ, એનો અનુભવ જ અલગ છે. એની રચના જેટલી અનોખી છે, કોઈ સીધી સાધી વાર્તા નથી આ.
હા, એક પત્ર છે ખરું ને?
હા, એક લાંબો ખૂબ અંગત પત્ર. વિચારો કે એક વૃદ્ધ પાદરી જ્હોન એમ્સ પોતાના નાના દીકરા માટે આ લખી રહ્યા છે. પોતાની આખી જિંદગી, પોતાના વિચારો, કુટુંબની વાત બધું શબ્દોમાં ઉતારી રહ્યા છે.
અને એનું કારણ તો હૃદયને સ્પર્શી જાય એવું છે. રેવરેન્ડ જ્હોન એમ્સ 76 વર્ષના છે અને એમને ખબર છે કે એમનું હૃદય હવે સાથ નથી આપી રહ્યું. કદાચ એ પોતાના 7 વર્ષના દીકરાને મોટો થતો જોવા નહીં જીવે.
એટલે આ પત્ર જાણે સમય અને મૃત્યુને ઓળાંગીને દીકરા સુધી પહોંચવાનો એક પ્રયાસ છે.
હા, પોતાનો વારસો, પોતાનું શાણપણ એ બધું દીકરાને આપવા માંડે છે. નશ્વરતા સામે જાણે ટકી રહેવાનો પ્રયત્ન.
વાર્તાનું સ્થળ પણ રસપ્રદ છે. 1956નું આયોવા રાજ્ય અને ત્યાંનું એક કાલ્પનિક નગર ગિલિયાડ.
ગિલિયાડ નગર એ જાણે ખાલી બેકગ્રાઉન્ડ નથી, નહીં.
ના ના, એ પોતે જ એક પાત્ર જેવું છે. ત્યાંની પરંપરાઓ, લોકોની શ્રદ્ધા અને સમય બદલાતા જે તણાવ ઊભો થાય છે એ બધું ત્યાં અનુભવાય છે.
તો આજે આપણે આ ગિલિયાડ નવલકથાના મુખ્ય વળાંકો જોઈશું, પાત્રોના મનોભાવ, એમનો વિકાસ સમજવાનો પ્રયત્ન કરીશું
અને એની સાથે સાથે કૃપા એટલે કે ગ્રેસ, વારસો, શ્રદ્ધા અને શંકા અને રોજિંદા જીવનમાં જે પવિત્રતા છુપાયેલી છે એવા ગહન વિષયો પર પણ વાત કરીશું.
ચલો તો શરૂઆત કરીએ વાર્તાના કેન્દ્રબિંદુ રેવરન્ડ જ્હોન એમ્સથી. એમને થોડા વધુ નજીકથી ઓળખીએ.
જરૂર. રેવરન્ડ જ્હોન એમ્સ 76 વર્ષના કોંગ્રીગેશનલિસ્ટ પાદરી.
કોંગ્રીગેશનલિસ્ટ
એટલે પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી ધર્મની એક શાખા. એ લોકો સ્થાનિક ચર્ચની સ્વાયત્તતા પર વધુ ભાર મૂકે છે. એમ્સ ગિલિયડના નાના સમાજમાં ઘણા વર્ષોથી સેવા આપે છે. અને જેમ આપણે કહ્યું, એ પોતાના નાના દીકરા માટે આ પત્ર લખી રહ્યા છે. એમના જીવનના છેલ્લા પડાવમાં એમને આ પરિવાર મળ્યો છે. પત્ની લીલા, જે ઉંમરમાં એમનાથી ઘણી નાની છે, અને આ દીકરો.
એટલે આ પત્ર જાણે પિતા વગર દીકરા સાથે થનારો એક ખૂબ જ અંગત સંવાદ છે.
બરાબર. અને આ પત્ર માત્ર યાદો નથી, એમાં આત્મકથા છે, કુટુંબનો 3 પેઢીનો ઇતિહાસ છે, ધર્મશાસ્ત્રનું ઊંડું ચિંતન છે
અને પોતાની નૈતિક દ્વિધાઓનો સ્વીકાર પણ છે. નહીં,
ચોક્કસ. એમ્સની ભાષા પણ એવી છે, ધ્યાનમગ્ન, શાંત, ઊંડી, ક્યારેક બાઇબલના ગદ્ય જેવી લય અનુભવાય.
અને એમના પોતાના જીવનના અનુભવો, પહેલી પત્ની અને બાળકીનું મૃત્યુ, લાંબુ એકલવાયુ જીવન અને પછી વૃદ્ધાવસ્થામાં લીલા સાથે લગ્ન, આ બધું એમના શબ્દોને વજન આપે છે.
ખરેખર. અને એમના જીવનની જેમ જ એમના પરિવારનો ઇતિહાસ પણ આ નવલકથાનો એક મજબૂત આધાર છે. એ સમજ્યા વગર એમ્સને કે વાર્તાના ઊંડાણને પૂરેપૂરું ન પકડી શકાય.
તો ચાલો એ પારિવારિક વારસા પર આવીએ. એમના દાદા અને પિતા વચ્ચેનો જે વૈચારિક મતભેદ હતો એ ઘણું બધું કહી જાય છે, ખરું?
ચોક્કસ. એ તો અમેરિકાના ઇતિહાસ અને શ્રદ્ધાના સ્વરૂપ વિશેનો એક મોટો સંઘર્ષ છે એમ કહી શકાય. જુઓ, એમ્સના દાદા એકદમ જુસ્સાવાળા હતા, કટ્ટર ગુલામી વિરોધી.
એબોલિશનિસ્ટ.
હા, એબોલિશનિસ્ટ. ગુલામીને જડમૂળથી ઉખેડી નાખવા માટે લડનારા. એ માનતા કે અન્યાય સામે લડવું, જરૂર પડે તો હથિયાર ઉઠાવવું એ ઈશ્વરની જ ઈચ્છા છે.
એમણે તો બ્લીડિંગ કેન્સાસમાં ભાગ પણ લીધો તો ને.
હા, 1850ના દાયકામાં કેન્સાસમાં ગુલામીના મુદ્દે જે હિંસા થઈ હતી એમાં ભાગ લીધો હતો અને એમાં એમની એક આંખ પણ ગુમાવી હતી. એમની શ્રદ્ધા તલવાર જેવી હતી, ધારદાર.
એમના પિતા એ કેવા હતા?
એમના પિતા સાવ જુદા. શાંતિવાદી, પેસિફિસ્ટ, યુદ્ધ અને હિંસાના સખત વિરોધી. એ માનતા કે શ્રદ્ધાનો સાચો રસ્તો પ્રેમ, ક્ષમા અને શાંતિનો છે, ઘા પર મલમ લગાવવાનો, ઘા કરવાનો નહીં.
આ બે પેઢી વચ્ચેનો તફાવત, શ્રદ્ધા જાણે એક યોદ્ધા તરીકે અને શ્રદ્ધા એક મલમ તરીકે.
બરાબર. અને આ વિરોધાભાસ એમ્સના પોતાના મનમાં સતત ચાલ્યા કરે છે.
તો આ વારસો એમના જીવન અને એમના પાદરી તરીકેના કામ પર કેવી અસર કરતો હશે?
એ જ તો એમ્સનો આંતરિક સંઘર્ષ છે. એ દાદાના જુસ્સાને, ન્યાય માટેની લડતને માન આપે છે, પણ પિતાની શાંતિ અને ક્ષમાની ભાવનાને પણ એટલી જ મહત્વની ગણે છે. એ આ બંને વચ્ચે પોતાનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરે છે.
અને આ બધી શાંત લાગતી પૃષ્ઠભૂમિમાં એક પાત્ર આવે છે જે બધું હલાવી નાખે છે.
હા, એ પાત્ર એટલે જ્હોન જેક એમ્સ બાઉટન. એને પાછા આવવાથી એમ્સના જીવનમાં અને એમની શ્રદ્ધાની કસોટીમાં ખળભળાટ મચી જાય છે.
જેક બાઉટન, એમના વિશે થોડું જણાવો. કોણ છે અને એમના આવવાથી એમ્સ આટલા પરેશાન કેમ થઈ જાય છે?
જેક બાઉટન એ રેવરન્ડ એમ્સના સૌથી નજીકના મિત્ર રેવરન્ડ રોબર્ટ બાઉટનના દીકરા છે. અને જુઓ, નામ પણ જ્હોન એમ્સ પરથી જ રાખેલું.
ઓહ.
પણ જેક એ કુટુંબ અને નગર માટે એક પ્રોડિગલ સન જેવો છે. ઉડાવો, રસ્તો ભૂલેલો દીકરો, એનો ભૂતકાળ સારો નથી.
એટલે શું કરેલું એણે?
મતલબ દારૂની લત હતી, નાની મોટી ચોરીઓ કરતો, અને સૌથી ખરાબ, એક ગરીબ યુવતીથી થયેલા પોતાના સંતાનને એણે ત્યજી દીધો હતો. આ બધાને કારણે ગિલિયડમાં એની છાપ સારી નથી. લોકો એને ભરોસાપાત્ર નથી માનતા.
એટલે જેકનું પાછું આવવું એ ખાલી કોઈનું ઘરે પાછા આવવા જેવું નથી, એ એમ્સના મનમાં જે દબાયેલું હતું એ બધું બહાર લાવે છે.
બનાબર કહ્યું. એમ્સના મનમાં શંકા જાગે છે, અણગમો આવે છે, કદાચ થોડી ઈર્ષ્યા પણ, કેમ કે જેક હજુ યુવાન છે અને એમ્સ પોતે મૃત્યુની નજીક છે. આ બધી લાગણીઓ એમના ખ્રિસ્તી મૂલ્યો, ખાસ કરીને ક્ષમા અને ઉદારતાની ભાવના સામે મોટો પડકાર ઊભો કરે છે.
આખી જિંદગી જે શીખવ્યું એ હવે પોતાને જીવનમાં ઉતારવું અઘરું લાગે છે.
હા, ખાસ કરીને એ વ્યક્તિ માટે જેને એ નાલાયક સમજે છે. સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેનું અંતર જાણે વધી જાય છે. અને બીજી બાજુ જેકના પિતા રોબર્ટ બાઉટન, જે હવે વૃદ્ધ અને બીમાર છે, એ દીકરાના પાછા આવવાથી થોડી આશા રાખે છે. આનાથી પરિસ્થિતિ વધુ ગૂંચવાય છે.
અને જેક પાછો આવીને શાંતિથી નથી બેસતો, એ એમ્સ સાથે ધર્મશાસ્ત્રના ઊંડા પ્રશ્નો પૂછે છે. ભાગ્ય, પાપ, મુક્તિ.
હા, પણ એમ્સ આ પ્રશ્નોને આટલી બધી શંકાથી કેમ જુએ છે? એક પાદરી તરીકે તો એમને આવી ચર્ચા ગમવી જોઈએ ને. એમ્સને એની પાછળ શું દેખાય છે?
સારો મુદ્દો છે. પણ એમ્સના મનમાં શંકા એ છે કે શું જે ખરેખર ગંભીર છે, શું એને સાચે જ પસ્તાવો છે, કે પછી એ ખાલી એમની, એક ઘરડા પાદરીની મજાક ઉડાવે છે, પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે છે?
એ જેકની નિષ્ઠા પર જ સવાલ ઉઠાવે છે.
હા, અને પછી એક ઘટના બને છે જે એમ્સની શંકાને ડરમાં ફેરવી નાખે છે.
શું થાય છે એવું?
જેક બહુ ચાલાકીથી, લગભગ ખબર ન પડે એમ, એમ્સના નાના દીકરાના બાપ્તિસ્માની પવિત્રતા પર જ પ્રશ્નો ઉઠાવે છે.
ઓહ, આ તો સીધો અંગત હુમલો થયો કહેવાય. એમ્સને એવું જ લાગે છે. એમને ડર પેસી જાય છે કે કદાચ જેક એમના મૃત્યુ પછી એમના પરિવારમાં, ખાસ કરીને એમની યુવાન પત્ની લીલા અને નાના દીકરાના જીવનમાં જગ્યા બનાવવા માંગે છે.
આ ડર એમ્સની માનવીય નબળાઈઓ, ઈર્ષ્યા, માલિકી ભાવ, ભવિષ્યનો ડર, આ બધું સામે લાવે છે.
બરાબર. અને આ બધાની વચ્ચે એમ્સની પત્ની લીલા, જે પોતે પણ એક જટિલ ભૂતકાળમાંથી આવી છે, એ મોટે ભાગે શાંત રહે છે. પણ એની સહજ સમજ અને નૈતિક સ્પષ્ટતાથી એ એમ્સના જેક પ્રત્યેના પૂર્વગ્રહને બહુ સૂક્ષ્મ રીતે પડકારે છે.
આ બધું આંતરિક સંઘર્ષ, આ શંકાઓ, ડર, આખરે આ ક્યાં જઈને અટકે છે? વાર્તાનો મુખ્ય વળાંક, ક્લાઇમેક્સ ક્યાં આવે છે?
એ વળાંક કોઈ મોટી ધમાકેદાર ઘટના નથી, પણ એક શાંત રાતે થતી વાતચીતમાં છુપાયેલો છે. એક એવી કબૂલાત છે જે વાર્તાના બધા સમીકરણો બદલી નાખે છે.
એવી કઈ કબૂલાત?
જેક આખરે પોતાના નિષ્ફળ જીવન, પોતાની એકલતા અને ઊંડા દુઃખનું સાચું કારણ એમ્સને કહે છે.
ઓહ, આ ખરેખર અણધાર્યું લાગે છે. શું કારણ હતું એ?
જેક જણાવે છે કે તેને ડેલા નામની એક અશ્વેત, એટલે કે બ્લેક સ્ત્રી સાથે પ્રેમ કર્યો છે.
શું?
હા, અને ગુપ્ત રીતે લગ્ન પણ કર્યા છે. ડેલા મેમ્ફિસ શહેરમાં એક ખૂબ જ સન્માનીય શિક્ષિકા છે અને એમને એક નાનો દીકરો પણ છે.
પણ આ તો 1950ના દાયકાની વાત છે, ત્યારે અમેરિકામાં
બરાબર ત્યારે ઘણા રાજ્યોમાં આવા આંતરવંશીય લગ્ન ગેરકાયદેસર હતા અને સામાજિક રીતે તો લોકો એને સ્વીકારતા જ નહીં, બહુ ખરાબ ગણતા.
એટલે જેક અને ડેલા એક પરિવાર તરીકે ખુલ્લેઆમ સાથે રહી જ ન શકે?
ના, એમનો પ્રેમ, લગ્ન, દીકરો બધું જ એક રહસ્ય હતું.
તો પછી જેક ગિલિયર્ડ પાછો કેમ આવ્યો હતો? એનું કારણ
એ જ હતું. એ જોવા માંગતો હતો કે શું એના પોતાના શહેરમાં, એના કુટુંબમાં એની પત્ની અને દીકરાને સ્વીકારવામાં આવશે. શું એ લોકો અહીં સામાન્ય જિંદગી જીવી શકશે?
અને એને શું લાગ્યું?
એને બહુ જલ્દી સમજાઈ ગયું કે ગિલિયદના લોકોના મનમાં જે જાતિભેદના પૂર્વગ્રહો છે એ એટલા ઊંડા છે કે એના પરિવાર માટે અહીં રહેવું અશક્ય છે, કદાચ જોખમી પણ. આ સમજ એના માટે બહુ પીડાદાયક હતી.
આ કબૂલાત તો જેકના પાત્રને અને એના સંઘર્ષને સાવ નવી જ રીતે રજૂ કરે છે. એમ્સ પર આની શું અસર થઈ?
એમ્સ તો સ્તબ્ધ થઈ ગયા. જેક માટેની એમની બધી ધારણાઓ, શંકાઓ, અણગમો બધું ભાંગી પડ્યું.
એમને સમજાયું હશે કે જેક ખરાબ નહોતો.
હા, એમને સમજાયું કે જેકના કાર્યો પાછળ કોઈ દુષ્ટતા નહોતી, પણ ઊંડો પ્રેમ હતો અને એક અન્યાયી, ક્રૂર સમાજ સામેનો સંઘર્ષ હતો. એ એક એવા સમાજ દ્વારા કચડાયેલો માણસ હતો જે એના પ્રેમને, એના પરિવારને સ્વીકારવા તૈયાર નહોતો.
અહીં રોબિન્સન બહુ કુશળતાથી અમેરિકાના જાતિવાદના ઇતિહાસને વર્તમાન સાથે જોડે છે.
બરાબર. કેવી રીતે સામાજિક અન્યાય વ્યક્તિના જીવનમાં ઊંડા ઘા પાડી શકે છે એ બતાવે છે.
આ સમજણ પછી એમ્સ અને જેકનો સંબંધ, વાર્તાનું સમાધાન કેવી રીતે થાય છે?
સમાધાન પણ એટલું જ શાંત અને ગહન છે. વાર્તાના અંત ભાગમાં એમ્સ જેકને બસ સ્ટેશન પર જુએ છે. જેક ફરીવાર ગિલિયર્ડ છોડી રહ્યો છે, કદાચ હંમેશા માટે.
એ વખતે એમ્સ શું કરે છે?
પહેલાં તો થોડા ખચકાય છે. જૂના વિચારો અને નવી સમજણ વચ્ચે હજુ થોડો સંઘર્ષ ચાલી રહ્યો હશે, પણ પછી એ ખચકાટ પર કાબૂ મેળવે છે
અને
એ જેકની પાસે જાય છે, એના માથા પર પ્રેમથી હાથ મૂકે છે અને એને આશીર્વાદ આપે છે. એક પિતાની જેમ, એક પાદરીની જેમ, પણ સૌથી વધુ તો એક માણસ તરીકે.
આ ભલે નાનું પગલું લાગે, પણ આનું મહત્વ ઘણું મોટું છે, ખરું ને?
અપાર મહત્વનું. આ ક્ષણમાં એમ્સ આખરે એ કૃપા એટલે કે ગ્રેસને જીવી બતાવે છે જેનો ઉપદેશ એ આખી જિંદગી આપતા રહ્યા. સિદ્ધાંતમાંથી અમલમાં મૂકવાની એમની યાત્રા અહીં પૂરી થાય છે.
શબ્દોમાંથી અનુભૂતિ સુધીની યાત્રા.
હા, અને એ પણ એવા વ્યક્તિ માટે જેને એ લાંબા સમય સુધી સમજી નહોતા શક્યા. આ એક બિનશરતી સ્વીકૃતિ અને પ્રેમનું કાર્ય છે. જાણે બાઇબલનો પેલો સવાલ, શું ગિલિયર્ડમાં કોઈ મલમ નથી, એનો જવાબ મળે છે.
હા, મલમ છે, અને એ મલમ ખુદ એમ્સ બને છે.
બરાબર. સાચી કૃપા એ કોઈ હવામાં વાટ નથી, પણ બીજાને, ખાસ કરીને જેને સમજવો અઘરો છે, એને આશીર્વાદ આપવાનું અંગત અને મુશ્કેલ કામ છે. આ નવલકથાનો આ એક મુખ્ય સંદેશ છે.
ખરેખર હૃદયસ્પર્શી. ચાલો હવે નવલકથાના જે મુખ્ય વિષયો છે એના પર એક નજર ફેરવીએ. કૃપા અને ક્ષમાની વાત તો આપણે કરી, બીજો કયો વિષય આગળ આવે છે?
બીજો મહત્વનો વિષય છે વારસો અને પિતૃત્વ. આપણે એમ્સના દાદા, પિતા અને ખુદ એમ્સની વાત કરી. ત્રણ પેઢીનો વારસો અને શ્રદ્ધાની અલગ અલગ અભિવ્યક્તિ.
અને ત્રણ પિતા પણ જોયા, એમ્સ, રોબર્ટ બાઉટન અને જેક પોતે.
હા, પિતૃત્વ અહીં એક પવિત્ર, જટિલ અને ક્યારેક ખૂબ પીડાદાયક જવાબદારી તરીકે બતાવ્યું છે. એમ્સનો આખો પત્ર જ વારસાની ચિંતા અને પિતાના પ્રેમનું પ્રતિબિંબ છે.
અને પેલી વાત, સામાન્ય જીવનમાં રહેલી પવિત્રતા, જે રોબિન્સનની ખાસિયત છે.
હા, એ ત્રીજો મુખ્ય વિષય, સામાન્યમાં પવિત્રતા. એમ્સ માટે ઈશ્વરનો અનુભવ કોઈ મોટા ચમત્કારમાં નથી, એ તો રોજબરોજની નાની નાની ક્ષણોમાં છે.
જેમ કે
બારીમાંથી આવતો સવારનો તડકો, પત્ની લીલા અને દીકરાને બગીચાના ફુવારામાં રમતા જોવા, કોઈ જૂના મિત્ર સાથે વાત કરવી, આ બધું જ એમના માટે ઊંડા આધ્યાત્મિક અનુભવો બની જાય છે.
જાણે રોબિન્સન આપણને કહે છે કે આંખો ખોલીને આસપાસ જુઓ, સામાન્ય દેખાતી વસ્તુઓમાં પણ સૌંદર્ય અને પવિત્રતા છુપાયેલા છે.
બિલકુલ. આપણે કેટલી વાર આવી નાની પણ અમૂલ્ય ક્ષણોની કિંમત નથી સમજતા, એ વિચારવા જેવું છે.
અને છેલ્લો પણ મહત્વનો મુદ્દો, શ્રદ્ધા અને શંકા વચ્ચેનો સંઘર્ષ.
ચોક્કસ. ચોથો વિષય, શ્રદ્ધા અને શંકા. જુઓ, એમ્સ એક ઊંડા શ્રદ્ધાળુ પાદરી છે, પણ એ માણસ છે, દેવદૂત નથી. એમનામાં શંકા છે, ઈર્ષ્યા છે, પૂર્વગ્રહ છે, ડર છે.
એટલે કે માનવીય નબળાઈઓ છે.
હા, અને નવલકથા એવું સૂચવે છે કે સાચી શ્રદ્ધા એટલે સંપૂર્ણ હોવું એવું નથી, ભૂલ વગરનું હોવું એવું નથી, પણ એ નબળાઈઓ સાથે પ્રામાણિકપણે સંઘર્ષ કરવો, નમ્ર રહેવું અને સતત પ્રયત્ન કરતા રહેવું, એમાં સાચી શ્રદ્ધા છે.
એમ્સના કેટલાક અંતિમ વિચારો આ વાતને બહુ સુંદર રીતે કહે છે.
હા, જેમ કે લખે છે, આ જીવન જીવવાલા હજારો કારણો છે અને દરેક પર્યાપ્ત છે. અથવા જ્યારે એ માનવ સંબંધોની જટિલતા વિશે કહે છે, આપણે એકબીજા માટે કેટલા રહસ્યમય છીએ, છતાં આપણે આશા રાખવાનું અને કાળજી લેવાનું ચાલુ રાખીએ છીએ, તે સુંદર છે.
રોબિન્સનની લખવાની શૈલી પણ આ અનુભવને ઘડવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. એમનું ધ્યાનમગ્ન કાવ્યાત્મક ગદ્ય,
હા, અને પેલું પ્રથમ પુરુષનું પત્ર સ્વરૂપ જે આપણને સીધા એમ્સના મનમાં ઉતારી દે છે. પ્રકાશ અને પાણી જેવા પ્રતીકોનો વારંવાર ઉપયોગ, આ બધું મળીને એક ગહન વાંચન અનુભવ બને છે.
અને એની અસર પણ એવી જ છે, શાંત પણ ઊંડી. આ કોઈ એક્શનથી ભરપૂર વાર્તા નથી.
ના, પણ એ ધીમે ધીમે વાચકના વિચારો અને લાગણીઓ પર અસર કરે છે, સહાનુભૂતિ જગાવે છે, આપણને આપણા પોતાના પૂર્વગ્રહો વિશે વિચારવા પ્રેરે છે,
અને જીવનની નાની નાની કૃપાની ક્ષણો માટે કદરભાવ જગાવે છે.
બરાબર.
તો અંતે આપણે એમ કહી શકીએ કે ગિલિયડ માનવીય સંબંધોની જટિલતા, ક્ષમાની તાકાત અને સામાન્ય જીવનમાં છુપાયેલી અસામાન્ય સુંદરતાની વાત કરે છે.
હા, અને કદાચ એ પણ બતાવે છે કે બીજા સાથે જોડાણ શોધવાની અને કૃપા આપવાની આપણી શક્તિ કેટલી જરૂરી અને ટકાઉ છે, ભલે એ ગમે તેટલું અઘરું લાગે. એટલે જ આ નવલકથા આજી પણ એટલી જ પ્રસ્તુત છે
અને આ આપણને વિચારતા કરી મૂકે છે. આપણા પોતાના સંબંધોમાં એવા કયા જેક બાઉટન છે જેમને સમજવામાં આપણે ક્યાંક ચૂક કરી રહ્યા છીએ અને ક્યાં આપણે કૃપાનો મલમ લગાવી શકીએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.